समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार અને ભગવાન અમૃતેન્દ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ એનો સ્વાધ્યાય ચાલે છે. આપણે ગાથા 30 સુધી સ્વાધ્યાય કર્યો છે અને 30 પછીથી આજે 31મી ગાથાથી આપણે સ્વાધ્યાય આગળ શરૂ કરીએ છીએ. ગાથા 30 પછીથી કળશ 26 કર્યો આપણે. 26મા કળશમાં એમાં જિનેન્દ્રનું રૂપ કઈ રીતે હોય એની એક સ્તુતિ કરવામાં આવી. હવે એ સ્તુતિને તો વ્યવહાર સ્તુતિ કહેવામાં આવી, કેમ કે એ સ્તુતિ દ્વારા તો કેવળી ભગવાનના શરીરનું વર્ણન કરવામાં આવ્યું, એ બાહ્ય સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું. એટલે હવે અહીંયા કહે છે કે એ તીર્થંકર કેવળીની નિશ્ચય સ્તુતિ કેવી હોય. એટલે કહે છે કે હવે નિશ્ચય સ્તુતિ કહે છે, તેમાં પહેલા જ્ઞેય જ્ઞાયકના શંકર દોષનો પરિહાર કરી સ્તુતિ કહે છે. નિશ્ચયથી સ્તુતિ તો કરે છે અને તેમાં એક વાત કહે છે કે જ્ઞેય અને જ્ઞાયક, જ્ઞાયક એટલે જાણનાર ભગવાન આત્મા અને જેને તે જાણે છે એ બધા જ્ઞેય, એ જ્ઞેય અને જ્ઞાયકમાં જે એકત્વ બુદ્ધિ રહી છે એ જ્ઞેય છે, એને પોતે પોતાપણે માને છે અને એમ થતાં એ જ્ઞેય અને જ્ઞાયકની વચ્ચે ભેળસેળ થઈ જતા જે દોષ આવે છે એને શંકર દોષ કહ્યો છે. અને એવા શંકર દોષને અહીંયા દૂર કરવાની વાત આ સ્તુતિમાં થઈ છે. જ્ઞેય અને જ્ઞાયકની એકત્વ બુદ્ધિ એની એકરૂપતા માનવાને લીધે થઈને જે દોષ લાગ્યો છે એ દોષને અહીંયા દૂર કરે છે, પરિહાર કરે છે કે જ્ઞેય અને જ્ઞાયક તદ્દન ભિન્ન છે. અને એ કઈ રીતે પરિહાર કરે છે એ આ સ્તુતિમાં જણાવવામાં આવ્યું છે. તો આપણે 31મી ગાથા લઈએ. 31મી ગાથામાં અહીંયા કહે છે કે ય ઇન્દ્રિયાણિ જીતવા જ્ઞાન સ્વભાવ અધિકમ જાનાત્યાત્મનં તમ ખલુ જીતેન્દ્રિયમ તે ભણંતિ એ નિશ્ચિતાઃ સાધવઃ. ગુજરાતીમાં ગાથા લઈએ.
જીતેન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને નિશ્ચય વિશેષિત સાધુઓ ભાખે જીતેન્દ્રિય તે હને.
અહીંયા 31મી ગાથાના અર્થમાં કહે છે કે યહ એટલે જે ઇન્દ્રિયાણી એટલે ઇન્દ્રિયોને જીતવા એટલે જીતીને જ્ઞાન સ્વભાવ અધિકમ, જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યથી અધિક આત્માનમ આત્માને જાણે છે તેને એ નિશ્ચિતા સાધવ જે નિશ્ચય નયમાં સ્થિત સાધુઓ છે તેઓ ખરેખર ખલુ જીતેન્દ્રિયમ જીતેન્દ્રિય કહે છે. જે ઇન્દ્રિયોને જીતીને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યથી અધિક આત્માને જાણે છે, તેને જે નિશ્ચયનયમાં સ્થિત સાધુઓ છે તેઓ ખરેખર જીતેન્દ્રિય કહે છે. ઇન્દ્રિયોને જેણે જીતી છે તે જીતેન્દ્રિય છે, જેણે ઇન્દ્રિયોને જીતી છે તે જીતેન્દ્રિય છે. ઇન્દ્રિયો શું છે? ઇન્દ્રિયો દ્રવ્યેન્દ્રિયો છે, ભાવ ઇન્દ્રિયો છે અને એના વિષયો છે. ઇન્દ્રિયોના વિષયો, દ્રવ્યેન્દ્રિયો અને ભાવ ઇન્દ્રિયો એ ત્રણેય ત્રણને ઇન્દ્રિય કહેવામાં આવ્યું છે, શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે અને એ વિશે ગુરુદેવે ઘણી વાર વાત કરી છે. આ ગાથામાં એ વાત આવે છે. અહીંયા ટીકામાં કહે છે કે જે મુનિ દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો એ ત્રણેયને પોતાનાથી જુદા કરીને સર્વ અન્ય દ્રવ્યોથી ભિન્ન પોતાના આત્માને અનુભવે છે તે મુનિ નિશ્ચયથી જીતેન્દ્રિય છે. દ્રવ્ય ઇન્દ્રિય એટલે આ પાંચ ઇન્દ્રિયો આપણે જે કહીએ છીએ તે સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુઇન્દ્રિય અને કર્ણ. એ પાંચ ઇન્દ્રિયો એ જળ છે, એ પૂદગળ છે અને એ પાંચેય ઇન્દ્રિયો જુદા જુદા વિષયોનું જ્ઞાન કરે છે. જીવને એમ જ થઈ ગયું છે કે એ ઇન્દ્રિયો દ્વારા એ જ્ઞાન કરે છે. આ મિથ્યા માન્યતા એને અનાદિની છે. એ ગમે તે પર્યાયમાં જાય તો એ પર્યાયમાં એ જે જ્ઞાન કરે છે તે ઇન્દ્રિય દ્વારા કરે છે. જેવું શરીર મળ્યું છે એની પોતાની જે જીવની પર્યાય છે એને અનુરૂપ શરીર છે અને એ પ્રમાણે શરીરમાં ઇન્દ્રિયો છે. એટલે જેટલી ઇન્દ્રિયો છે એટલી ઇન્દ્રિયો દ્વારા એ પ્રમાણે એ જ્ઞાન કરે છે. અને આ માન્યતા, મિથ્યા માન્યતા અનાદિથી એમ જ ઘર કરીને રહી છે કે એનું જાણવું બધું ઇન્દ્રિયો દ્વારા જ થાય છે. ખરેખર આત્મા તો જ્ઞાન સ્વભાવી છે, એને ઇન્દ્રિયો દ્વારા કંઈ જાણવું નથી. એ અતિન્દ્રિયપણે જાણવાવાળો સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા છે, એ સિદ્ધ સમાન છે, એને ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરવાનું હોતું જ નથી. પણ જ્યાં સુધી એવી એની પરમ શુદ્ધ દશાને પ્રગટ નથી કરતો ત્યાં સુધી એ ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન કરે છે એને એ પોતાનું માને છે, એવી એની મિથ્યા માન્યતા છે. એટલે ઇન્દ્રિયો એટલે પોતે એમ જે માને છે એમાં જ્ઞેય છે. ખરેખર તો ઇન્દ્રિયો કે જેને જાણે છે એ વિષયો એને પણ ઇન્દ્રિય કહ્યું, એટલે એ જ્ઞેય છે. અને ઇન્દ્રિયો પણ કે જે પૂદગળ છે એ જ્ઞેય છે એમાં, અને પોતે ભગવાન આત્મા એમાં કોઈ ફેર લાગતો નથી. એને એ પોતા રૂપે જ દેખાય છે, એ જીવ રૂપે જ દેખાય છે. એટલે એવું જ્ઞેય અને એ જ્ઞાયક જાણનારો એની વચ્ચેનો એ ભેદ એ દૂર નથી કરી શકતો, એટલે એને દોષ લાગે છે. એટલે જ્ઞેય જ્ઞાયકનો દોષ છે એમાં. એવા જ્ઞેય જ્ઞાયકના દોષને અહીંયા દૂર કરવામાં આવ્યો છે. એ કઈ રીતે દૂર કરવામાં આવ્યો? તો કે ઇન્દ્રિયોને જીતી લીધી એટલે હવે ઇન્દ્રિયો દ્વારા કંઈ કરવાનું રહ્યું નહીં, એટલે એનાથી આત્મા ભિન્ન થયો. અને આત્મા એનાથી ભિન્ન થાય એટલે જ્ઞેય અને જ્ઞાયક એ બંને જુદા એને ખ્યાલમાં આવ્યા. જ્ઞેય અને જ્ઞાયક એને જુદા અનુભવવામાં આવ્યા. અને એમ થતાં એ જ્ઞેય જ્ઞાયકનો એક પણારૂપ જે શંકર દોષ લાગતો હતો એ શંકર દોષ દૂર થયો. જ્ઞેય જ્ઞાયકની એક રૂપતાનો જે દોષ હતો એ રીતે દૂર થાય. બીજી તો કોઈ રીતે દૂર થઈ શકે નહીં. જ્ઞેય જ્ઞાયકના શંકર દોષનો પરિહાર કરવો છે ને, અહીંયા તો જ્ઞેય અને જ્ઞાયક એ બંને એક છે એમ માનવું, એનું નામ એ જ્ઞેય જ્ઞાયકનો શંકર દોષ. શંકર દોષ એટલે ભેળસેળ થઈ અને જે દોષ લાગે એને શંકર દોષ કહેવામાં આવે. આપણે ત્યાં ભારતમાં કપાસની ને કેટલીક વસ્તુઓની બધી નવી જાતો ઉગાડવામાં આવે છે, તેમાં એનું નામ શંકર કપાસ કહેવામાં આવે છે. ગાયોની નવી જે બ્રિડિંગ કરવામાં આવે છે તો શંકર ગાય કે એ રીતે જે કરવામાં આવે છે, એટલે એ ભેળસેળ કરવાની એક જુદી બે જાતની બે વસ્તુઓને ભેળવી અને કરવામાં આવે જુદા પ્રકારની, એટલે એને શંકર કહેવામાં આવે. અહીંયા જ્ઞેય અને જ્ઞાયક, જ્ઞેય છે એને જાણનારો જ્ઞાયક છે. હવે બંને વસ્તુ જુદી છે, બંને તદ્દન ભિન્ન વસ્તુ છે, પણ એને અનાદિથી એ જ્ઞેય અને જ્ઞાયક ભેગા થઈ ગયા છે. એને એમાં એકત્વ લાગે છે, એને એકત્વ લાગે છે, એકરૂપતા લાગે છે, અને એ મોટો દોષ છે. જ્ઞેય અને જ્ઞાયક ને એકરૂપ જાણે છે એ મોટો દોષ છે. શંકર દોષનો પરિહાર કરવો છે તો પરિહાર થાય કઈ રીતે, પહેલા આપણે વિચાર કરીએ તો પરિહાર એ રીતે થાય કે બંનેને જુદા પાડે તો થાય. અને બંનેને જુદા પાડવા એટલે કે એ જ્યાં એ જ્ઞેયને પોતારૂપ માને છે એને સમજવું પડે. તો જ્ઞેયને પોતારૂપ કઈ રીતે માને છે તો કે એ જ્ઞાન કરે છે ત્યારે ઇન્દ્રિય દ્વારા જ્ઞાન કરે છે ને, અને ઇન્દ્રિય દ્વારા જ્ઞાન કરતા એ ઇન્દ્રિયને એ પોતે પોતારૂપે માને છે. ઇન્દ્રિયને પોતારૂપે માને છે જે એનાથી જુદી છે, જે જ્ઞેય છે. પોતે સ્વ ભગવાન આત્મા એના સિવાય બાકી બીજું બધું પર જ્ઞેય છે. આ જળ ઇન્દ્રિયો છે એ પણ પર જ્ઞેય છે, એ શરીર જે છે એ પણ પર જ્ઞેય છે. એટલે એવી એ ઇન્દ્રિયો, જળ ઇન્દ્રિયો જેને એ પોતારૂપે માને છે એ જ્ઞેય છે, એ પર જ્ઞેય છે. એટલું જ નહીં પણ એથી આગળ વધીને અહીંયા તો એમ કહ્યું કે ભાવેન્દ્રિયો, આ તો દ્રવ્ય ઇન્દ્રિયોની વાત કરી, દ્રવેન્દ્રિયો ને, પણ આગળ વધીને કહે છે કે ભાવેન્દ્રિયો. એટલે ભાવેન્દ્રિયો એટલે એ જે જળ ઇન્દ્રિયો જે વિષયોનું જ્ઞાન કરે છે એ ક્ષયોક્ષમિક જ્ઞાન, એ ક્ષયોક્ષમિક જ્ઞાન છે. ક્ષયોક્ષમિક જ્ઞાન જ્ઞાન છે તો એનું પોતાનું, એ કરનાર પોતે છે. પણ તે જ્ઞાન કોનું છે, કોના સંબંધી કોના લક્ષે છે, તો પરના સંબંધી પરના લક્ષે થતું જ્ઞાન છે. જ્યારે એનાથી જુદો ભગવાન આત્મા સ્વ એનું જ્ઞાન નથી, એટલે એ ખંડ ખંડ જ્ઞાન છે. એક એક ઇન્દ્રિયોને જાણવા વાળું, એક એક ઇન્દ્રિયના વિષયને જાણવા વાળું એ જ્ઞાન છે. એ ખંડ ખંડ જ્ઞાન છે, એ ભાવેન્દ્રિય છે. એ ખંડ ખંડ જ્ઞાન એ ભાવેન્દ્રિય, અને એ ઇન્દ્રિયોના વિષયો, પાંચે ઇન્દ્રિયો આપણે કહીએ, એ પાંચે ઇન્દ્રિયોના વિષયો જે એનાથી તદ્દન ભિન્ન છે એ બધાને ઇન્દ્રિય કહેવામાં આવ્યું. અને એ બધાની અંદર એને એકરૂપતા પડી છે, એ એકરૂપપણે વર્તે છે કે એ જળ ઇન્દ્રિયો છે એમાં પણ એ ભગવાન આત્મા પોતે રહ્યો છે, જીવ છે. અને એનું જે જ્ઞાન કરે છે જે ઇન્દ્રિયોના વિષયોનું, તો એ જ્ઞાન પણ એનું પોતાનું છે. ત્યાં એ પોતે છે, પોતે એ જ્ઞાન કરનારો છે એમ કરી અને એ પોતે ત્યાં એકરૂપતા કેળવે છે. એટલે કે જ્ઞેય છે એને એ જ્ઞાયક જુદું નથી પાડતો, પણ એક રૂપે અનુભવે છે. પરજ્ઞેયો સાથેનો એકત્વનો ભાવ એ ભેળસેળ છે, એ ભેળસેળ છે, એ શંકર દોષ છે. અને એને નિવારવો હોય તો પછી આ દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો અને એના વિષયો એ બધાને એને જુદા પાડવા પડે, એટલે કે એનાથી જુદો ભગવાન આત્મા એને પોતાને અનુભવવો પડે. આ લોજિકથી આપણે વાત કરી કે કઈ રીતે એ દોષને દૂર કરે, અને એ વાતને અહીંયા આચાર્ય ભગવાને ગાથા દ્વારા સમજાવી અને એ કર્યું છે કે જે મુનિ દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો, એ ત્રણેય જેને ઇન્દ્રિય કહેવામાં આવ્યું છે, એ ત્રણેયને પોતાનાથી જુદા કરીને, એ પોતાનાથી જુદા કરી અને અનુભવે છે? કોને? પોતાના આત્માને અનુભવે છે. અને કઈ રીતે? તો કે સર્વ અન્ય દ્રવ્યોથી ભિન્ન, માત્ર એક પોતે, એના સિવાય બીજું બધું પર. સ્વ એટલે પોતે, ભગવાન આત્મા, અને એ સિવાય બીજું બધું પર. એમ એ સર્વ અન્ય દ્રવ્યોથી ભિન્ન પોતાના આત્માને અનુભવે છે તે મુનિ નિશ્ચયથી જીતેન્દ્રિય છે, એટલે એણે ઇન્દ્રિયોને જીતી લીધી છે. હવે આ રીતે ઇન્દ્રિયોને જીતી લેતા, ઇન્દ્રિયોને આ રીતે એ જીતી લે, એટલે એનો અર્થ એ થયો કે પોતે બધાથી ભિન્ન પોતાના સ્વરૂપને અનુભવનારો થયો, એટલે જ્ઞાયક જ્ઞેયથી જુદો અનુભવમાં આવ્યો. એટલે જ્ઞાયક અને જ્ઞેય બંને જુદા એને અનુભવવામાં આવ્યા. અને એમ થતાં પેલો શંકર દોષ જે છે, જ્ઞેય જ્ઞાયકને એકપણે માનવાનો, એ દોષ દૂર થયો. એટલે આ રીતે એ દોષને દૂર કરે છે. આટલી વાત કર્યા પછીથી હવે આપણે ટીકામાં આગળ વધીએ. અહીંયા કહે છે કે દ્રવ્યેન્દ્રિયો અને એના વિષયો, જેને એ વિષય કરી અને એનું જ્ઞાન કરે છે, એ જ્ઞાન કેવું છે? એ જ્ઞાન કેવું છે અને કોનું છે? તો કે એ જ્ઞાન, મતિ જ્ઞાન જે કરવામાં આવે છે, એ જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા જે થઈ રહ્યું છે, તે જ્ઞાન જ્યાં જ્યાં એનું લક્ષ જાય છે એનું એ જ્ઞાન કરે છે. અને એ દ્રવ્યેન્દ્રિય દ્વારા જે જ્ઞાન થયું છે એને ભાવેન્દ્રિય, એટલે એ વિષય, એ ઇન્દ્રિયના વિષયને જે સમજે છે, જાણે છે કે આ શું છે, એમ જે થાય છે, એ ખંડ જ્ઞાન થયું. કેમ કે એક ઇન્દ્રિય દ્વારા, આંખ દ્વારા જે જાણવામાં આવ્યો, જે પદાર્થ એ આંખ દ્વારા, ચક્ષુ ઇન્દ્રિય દ્વારા જે જાણવામાં આવ્યું, એ પદાર્થ જે છે એને પણ ઇન્દ્રિય કહ્યો, ચક્ષુ છે એને ઇન્દ્રિય કહેવામાં આવ્યું. અને એને જે જ્ઞાન કરાયું એને ખરેખર જાણનાર જે છે ખંડ જ્ઞાન, એટલે માત્ર એ દ્રષ્ટિ, આંખ દ્વારા દ્રષ્ટિથી જે કંઈ ખ્યાલ આવ્યો છે એ જાણનારું, એ જ્ઞાન, એ પણ ખંડ જ્ઞાન છે. એ જ્ઞાન છે આત્માનું, પણ એ ખંડ ખંડ જ્ઞાન છે. એ જ્ઞાનને એ ઇન્દ્રિય જનિક જ્ઞાન છે, એ ઇન્દ્રિયો દ્વારા જે વિષયો, ઇન્દ્રિયો જે વિષયોને જ્ઞાન કરે છે, જાણે છે, એનું એ જ્ઞાન છે, એ ભગવાન આત્મા કરતા જુદું છે. એ સ્વજ્ઞે પોતાનું સ્વરૂપ છે, એના કરતા એ ભિન્ન વસ્તુ છે, એ પર છે. એ જે પદાર્થ છે એનું જ્ઞાન કરતા થતા એના રાગના ભાવ કે દ્વેષના ભાવ, શુભ ભાવ કે અશુભ ભાવ, એ પણ એના જ છે, પણ એ પણ પર છે, એ પણ પર છે. એટલે ભાવેન્દ્રિય એ જ્ઞાન કરે છે, ખંડ ખંડ જ્ઞાન કરનારી છે, એટલે એને એ જ્ઞાનને ક્ષયોક્ષમી જ્ઞાન કહેવામાં આવે છે. એ ઇન્દ્રિયો દ્વારા થતું ક્ષયોક્ષમી જ્ઞાન તે ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. પણ એ જ્ઞાન ભલે એના જ્ઞાનની પર્યાયમાં થાય છે, પણ એ ત્રિકાળ જ્ઞાયક સ્વભાવ કરતાં એ જુદું છે. અને એ ત્રિકાળ, ત્રણેય કાળ રહેવાવાળો જ્ઞાયક, એનું લક્ષ કરતા જે જ્ઞાનની પર્યાય થાય છે એ જ્ઞાયકને જાણનારી છે. અને અહીંયા જે જાણવાનો વિષય છે એ પર છે, એટલે એ રીતે પણ એ જે જ્ઞાન થાય છે, જે જ્ઞાનની પર્યાયની અંદર પરનું લક્ષ થયું છે અને એના સંબંધીનું જે જ્ઞાન વર્તે છે, એ ભલે એનું હોવા છતાં કે ભગવાન આત્મા ત્રિકાળ નાયક છે, એનાથી એ જુદા છે, એનાથી એ જુદા છે. એટલે એવા ખંડ ખંડ જ્ઞાનને, દ્રવ્યેન્દ્રિયોને, ભાવેન્દ્રિયોને અને એના વિષયોને એ જીતી લીધા ત્યારે જ કહેવાય કે એ એનાથી જુદો પોતે પોતાને અનુભવે. એટલે પોતે નાયક છે એવો અનુભવ એને પોતાના જ્ઞાનની પર્યાયમાં થાય ત્યારે એણે એ ત્રણેય ને જીતી લીધા કહેવામાં આવે. જીતી લીધા એટલે એટલા માટે જીતી લીધા કે એ પછી એના એના જ્ઞેય બનતા નથી, એના જ્ઞાનમાં એ જ્ઞેય થતા નથી. એ ઇન્દ્રિયો, દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિય અને એના વિષયો, એ પછી એના જ્ઞાનમાં જ્ઞેય થતા નથી. એનું જ્ઞેય તો માત્ર એનું સ્વરૂપ જ છે, શુદ્ધ નહીંથી. જે આત્માનું સ્વરૂપ છે, જે ધ્રુવ છે, જે કાયમ ટકીને રહેવાવાળું સ્વરૂપ છે, એ સ્વજ્ઞેય છે. એટલે એવા સ્વજ્ઞેયનું જ્ઞાન કરનારો એ ભગવાન આત્મા પોતે જ્ઞાયક છે. અને એને એના તરફ દ્રષ્ટિ કરતા, એના તરફ દ્રષ્ટિ કરતા જે પર્યાય થઈ, એ જ્ઞાનની પર્યાય શુદ્ધ નિર્મળ પર્યાય છે. એ જ સમ્યક જ્ઞાન છે, સમ્યક દર્શન છે. એટલે જ્યારે એવી પર્યાય ઉત્પન્ન થાય છે, જ્યારે એ સ્વને જાણે છે, ત્યારે એ પરને જાણતો નથી. જ્યારે એ સ્વને અનુભવે છે, આત્માને જ અનુભવે છે, ત્યારે એ પરને અનુભવતો નથી. એટલે એમ થતા એ બધી ઇન્દ્રિયોને જીતી લે છે. દ્રવ્ય ઇન્દ્રિય, ભાવેન્દ્રિય અને એના વિષયો, એ બધાને એ જીતી લે છે એમ કહેવામાં આવ્યું. અહીંયા ટીકામાં આગળ કહે છે કે અનાદિ અમર્યાદરૂપ બંધ પર્યાયના વશે, જેમાં સમસ્ત સ્વ પરનો વિભાગ અસ્ત થઈ ગયો છે. જો હવે સ્પષ્ટતા કરવી છે ને, કઈ રીતે એને જ્ઞેય અને જ્ઞાયક ને ભેગા કરી દીધા હતા, એમાં એકત્વ બુદ્ધિ સ્થાપી હતી, એની વાત કરે છે. કે અનાદિથી અમર્યાદરૂપ, અમર્યાદરૂપ અહીંયા કહ્યું છે. અમર્યાદરૂપ એટલે અહીંયા જે મૂળ ગાથામાં જે શબ્દ મૂકવામાં આવ્યા છે, એ પ્રમાણે અમર્યાદરૂપ જે શબ્દ જે છે એને માટે અહીંયા અનાદિનો એક શબ્દ મૂકવામાં આવ્યો છે. અનાદિથી એટલે મૂળ ગાથામાં જાણાતી આત્માને જાણે છે તેને, એ એ ગાથામાં નથી, એ મૂળ ટીકામાં લેવામાં આવે છે. સોરી, એ મૂળ ટીકામાં એ શબ્દ જે લેવામાં આવ્યા છે. એટલે ઘણા વખતથી એવો અર્થ થાય, એટલે અનંત કાળથી અનાદિથી એવો અર્થ એનો થાય છે. એમાં ગાથા જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે યહ ખલુ નિરઅવધિ, આ નિરઅવધિ મૂક્યો છે ને જે શબ્દ, નિરઅવધિ મૂળ ગાથાની અંદર, મૂળ ટીકાની અંદર, સંસ્કૃત ટીકાની અંદર એ નિરઅવધિ એને માટે શબ્દ મૂકવામાં આવ્યો છે. તો નિરઅવધિ એટલે એની અવધિ કોઈ છે જ નહીં, ક્યારનો એટલે અનાદિનો, એ ત્યાંથી એ આ અર્થ લેવામાં આવ્યો છે ગુજરાતીમાં અહીંયા. એટલે અહીંયા એમ કીધું કે અનાદિ અમર્યાદ રૂપ બંધ પર્યાયના વશે, એટલે બંધ પર્યાયને કારણે એમ નહીં, એ બંધ પર્યાયના વશે એટલે બંધ પર્યાયને પોતાપણે માનવી, એ બંધ જે છે, બંધ પર્યાય એટલે જે કંઈ બંધ એની પર્યાય જે થઈ છે, મનુષ્યની પર્યાય થઈ છે કે દેવની પર્યાય થઈ છે કે કોઈ પણ જે પર્યાય થઈ છે, એ કર્મબંધને કારણે થયું છે એને એ પોતાપણે માને છે. એટલે એક ખરેખર એ પર્યાય એને કંઈ કરે છે એમ નહીં, એ પોતે એમાં અજ્ઞાનવશ મિથ્યાત્વને કારણે એ પોતાપણે માને છે. એટલે એને લીધે જેમાં સમસ્ત સ્વ પરનો વિભાગ અસ્ત થઈ ગયો છે, એટલે સ્વ અને પર એવું જુદાપણું, એવું જે જ્ઞાન એ એનું હવે એ અસ્ત થઈ ગયું છે. સ્વથી પરનો ભેદ હવે એને રહ્યો નથી. એટલે કે જેઓ આત્માની સાથે એવી એક થઈ રહી છે કે ભેદ દેખાતો નથી, એ પર્યાય જે પર્યાય પણ એ થયો છે, એ પર્યાયને વશ થઈને એ પોતે પોતાને એ પર્યાય રૂપે માને છે. દેવ થયો છે તો દેવ રૂપે માને છે, મનુષ્ય થયો છે તો મનુષ્ય રૂપે માને છે. એ પર્યાયને એમ કરાવતી નથી કે કર્મ બંધ થયો છે અને એ પર્યાય થઈ છે એટલે એ કંઈ એને એમ કરાવે છે એમ નહીં, પણ એ પોતે એને વશ થયો છે, એ પોતે મિથ્યા દ્રષ્ટિ થયો છે એટલે એને વશ થયો છે. પોતે પોતાને મનુષ્ય માને છે, પોતે ભગવાન આત્મા છે, સિદ્ધ સમાન છે એ વાત ભૂલી અને પોતે મનુષ્ય થયો છે, તો પોતે મનુષ્ય ની તો એની પર્યાય છે, તો પોતે પોતાને મનુષ્યપણે માને છે. અને એમ માનતા, એમ પર્યાયને વશ થતા, એ સ્વ પોતે શું છે અને એ પર્યાયમાં જે કંઈ બીજું છે એ શું છે એને એ જુદું પાડી શકતો નથી. એટલે પર્યાય જે થઈ છે એને અનુરૂપ શરીર છે, તો એ શરીરને પણ એ પોતે સ્વરૂપે માને છે. એટલે સ્વ અને પર માં એને કોઈ ભેદ દેખાતો નથી. એટલે આત્માની સાથે એ પર્યાયની એવી એકરૂપતા થઈ ગઈ છે. એટલે અર્થાંત જેવો આત્માની સાથે એવી એક થઈ રહી છે કે જે કે ભેદ દેખાતો નથી, એવી શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્યેન્દ્રિયો, જે શરીર મળ્યું છે એ શરીરમાં જે ઇન્દ્રિયો મળી છે એ દ્રવ્યેન્દ્રિયો, જળ ઇન્દ્રિયો, એ દ્રવ્યેન્દ્રિયો શરીર પરિણામને પ્રાપ્ત, એટલે શરીર જે પ્રાપ્ત થયું છે એમાં જે ઇન્દ્રિયો છે તે દ્રવ્યેન્દ્રિયો. હવે એના પરિણામને કારણે આ જે પરિણામ છે કોના છે? દ્રવ્યેન્દ્રિયો જે એને મળી છે એ શરીરના પરિણામ છે. એટલે એ પરિણામ જે છે તે પૂદગળના પરિણામ છે. એ જળ ઇન્દ્રિયો છે એ શરીરની છે. એટલે શરીર પરિણામને પ્રાપ્ત એ દ્રવ્યેન્દ્રિયો જે છે એ જે કંઈ કરે છે એ જળ રૂપે કરે છે, એ શરીર રૂપે કરે છે. એવી શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્યેન્દ્રિયો તેમને તો નિર્મૂળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત જે અંતરંગમાં પ્રગટ અતિસૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ તેના અવલંબનના બળ વડે સર્વથા પોતાથી જુદી કરી, એ ઇન્દ્રિયોને તો એણે પોતે આત્માથી જુદી કરી. કઈ રીતે કરી? ચૈતન્ય સ્વભાવના આલંબન લઈને. પોતે ભગવાન આત્મા ચૈતન્ય છે અને પેલું જળ છે, પોતે જ્ઞાન સ્વભાવી છે અને પેલું જે છે તે જ્ઞાન સ્વભાવી નથી, પોતે ઉપયોગ સ્વરૂપ છે અને પેલું છે તે અણઉપયોગ સ્વરૂપ છે, એમ એ ચૈતન્ય સ્વભાવના અવલંબનના બળ વડે એ ભેદ જ્ઞાન કરી અને એ જ ઇન્દ્રિયોથી એ જુદો પડે છે. એટલે એમ એ ભેદ જ્ઞાન દ્વારા એને પોતાના સ્વરૂપથી જુદી કરી લીધી. ભેદ જ્ઞાન કેવું છે એને માટે એ વાત આગળ લીધી છે કે નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતા, નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતા એટલે યથાર્થ ભેદ જ્ઞાન જેમ છે તેમ ભેદ જ્ઞાન કરવું. જીવને જીવ માનવો, પૂદગળને પૂદગળ માનવું, જળને જળ માનવું, ચેતનને ચેતન માનવું, એવું જેને ભેદ જ્ઞાન વર્તે છે એવી ભેદ જ્ઞાનની એની પ્રવીણતા છે. એ દ્વારા પોતાના ચૈતન્ય સ્વરૂપના બળ વડે એને એ ઇન્દ્રિયોને પોતાથી જુદી કરી, એટલે એ જીતેન્દ્રિય પણ થયું, એ દ્રવ્ય ઇન્દ્રિયોને જીતી લીધી એમ થયું. દ્રવ્ય ઇન્દ્રિયોને જીતવું થયું. જીતવાનો અર્થ અહીંયા આપણે સામાન્ય ભાષામાં આપણે જે કરીએ છીએ ને એ વાત અહીંયા નથી. આપણે એમ માનીએ છીએ કે એ ઇન્દ્રિયો ઉપર આપણે કાબુ મેળવી લઈએ એટલે જીતેન્દ્રિય પણ થાય. પ્રભુ ઇન્દ્રિય જળ છે, જળ ઉપર કાબુ મેળવી શકે નહીં. ભગવાન આત્મા જળનો કાબુ કેવી રીતે મેળવે? એ ઇન્દ્રિયો જે છે એ જળ છે, એ પૂદગળ છે અને પોતે એ ચેતન છે. એ ચેતનને ખરેખર તો ઇન્દ્રિયો દ્વારા કંઈ ભોગવવું થતું જ નથી. આપણે પહેલા પણ એ વાત કરી છે. એ પોતે ભોગવે છે તો પોતે પોતાના ભાવને ભોગવે છે, એ રાગને ભોગવે છે. એ ઇન્દ્રિયોને ભોગવતો નથી, એ ઇન્દ્રિયોના વિષયને પણ ભોગવતો નથી. એ ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરતો નથી, એ ઇન્દ્રિયો દ્વારા કંઈ કાર્ય પણ કરતો નથી, એનો કરતા પણ થતો નથી. એ જે કંઈ કરે છે એ તો પોતે પોતાના ભાવને ભોગવે છે, કે પોતે પોતાના એવા વિભાવ ભાવનો કરતા થાય છે. એટલે કરતા ભોગતાપણું જે છે એ કરતા ભોગતાપણું તો એને એના પોતાના ભાવનું છે. એટલે અહીંયા જળ ઇન્દ્રિયોનું જીતવું જે થાય એમાં એ પોતે પોતાના ભાવ જે છે, વિભાવ ભાવ જે થાય છે એ વિભાવ ભાવને જીતે એટલે એ ઇન્દ્રિયો જીતાઈ જાય. એટલે અહીંયા ચૈતન્યને જુદું પાડે છે કે હું આ ચેતન અને આ જળ છે એમ એ કરે છે, એ દ્વારા દ્રવ્યેન્દ્રિયોને જીતવું થયું એમ કહ્યું છે ને, તેમાં મૂળ વાત તો એમ જ છે કે એ ઇન્દ્રિયોને એ રીતે જીતી લે છે. એટલે હવે ઇન્દ્રિયો તરફ એ જળ વસ્તુ જે છે, એ જળ વસ્તુ અને એ જળ વસ્તુ જેનું જ્ઞાન કરે છે એના વિષયો, એના તરફ કોઈ આશ્ચર્ય થતા નથી, એનું હવે મહત્વ લાગતું નથી, એના દ્વારા હવે કંઈ સુખ થાય છે એમ લાગતું નથી. પોતે ભગવાન આત્મા ચૈતન્ય છે અને એમાં સુખ આનંદ ભર્યો છે એ વાત જ્યારે એને સમજમાં આવી, અનુભવમાં આવી, એટલે એને પછી દ્રવ્ય ઇન્દ્રિય અને એના વિષયો જે છે એનું કોઈ મહાત્મા લાગતું નથી, એટલે એમ એને જીતેન્દ્રિય પણ થાય છે. તો અહીંયા એ વાત કરી કે ચૈતન્ય સ્વભાવ તેના અવલંબનના બળ વડે એને પોતે પોતાથી, એટલે ભગવાન આત્માથી એ જુદી છે એમ જુદી કરી અને એમ એ દ્રવ્યેન્દ્રિયનું જીતવું થયું. ત્રણે ત્રણને એ કઈ રીતે જીતે છે એ વાત એમાં દર્શાવવામાં આવી છે, અને એમ કરતા એ ત્રણેયને એને જુદી પાડી, અને એ ત્રણે પ્રકારે ઇન્દ્રિયોને જુદી પાડતા એ જ્ઞેય અને જ્ઞાયકની એકરૂપતા હતી એ તૂટી જાય છે. એટલે પેલો એકરૂપતાનો જે શંકર દોષ, જ્ઞેય જ્ઞાયક એકરૂપતા જે શંકર દોષ હતો એ દોષ ટળી જાય છે. એટલે અહીંયા એક પછી એક એ ઇન્દ્રિયોને કઈ રીતે જીતે છે એની વાત અહીંયા કરવામાં આવી છે. હવે આગળ કહે છે કે જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેઓ વિષયોને ખંડ ખંડ ગ્રહણ કરે છે, જે જ્ઞાન થાય છે ઇન્દ્રિયો દ્વારા, જળ ઇન્દ્રિયો જે જાણનારી છે, જેને જાણે છે, જેનું જ્ઞાન કરે છે, એ ઇન્દ્રિયોનું જ્ઞાનનો વ્યાપાર એનું પોતાનું જ્ઞાન છે, એ ખંડ ખંડ જ્ઞાન છે. એક એક ઇન્દ્રિયોનું જુદું જુદું જ્ઞાન થાય છે. આંખના વિષયનું જ્ઞાન જે છે એ એક પ્રકારનું છે, સાંભળવાનું છે તે બીજા પ્રકારનું છે, સ્વાદનું છે, એમ પાંચે ઇન્દ્રિયોના વિષયનું જે જ્ઞાન જે છે તે ખંડખંડ જ્ઞાન છે. એ ખંડખંડ જ્ઞાનને જે ગ્રહણ કરે છે, અર્થાત જ્ઞાનને ખંડખંડ રૂપે જણાવે છે, એટલે ઇન્દ્રિયો દ્વારા થતા જ્ઞાનને એ ખંડખંડ રૂપે જણાવે છે એવી ભાવેન્દ્રિયો. એ છે તો જ્ઞાન, અને એ જ્ઞાન કેવું છે તો એને ક્ષયોક્ષમિક જ્ઞાન કહેવામાં આવ્યું છે. અને કોનું છે, કોના લક્ષ્ય થતું જ્ઞાન છે, તો કે પરના લક્ષ્ય થતું જ્ઞાન છે, પર સંબંધીનું જ્ઞાન છે. અને એ ખંડખંડ છે, કેમ કે એક ઇન્દ્રિય એકનું જણાવે છે, બધાનું નથી જણાવતી. એ આંખને નો વિષય લઈને જે જ્ઞાન થાય છે એ એક ઇન્દ્રિય છે, અંદરમાં જે ચક્ષુ દ્વારા થતા જ્ઞાન ને જાણનારી ભાવેન્દ્રિય છે તે એનું જ જ્ઞાન કરે. એ પછી કાન દ્વારા અવાજ જે સંભળાય છે એનું એ ભાવેન્દ્રિય જ્ઞાન કરતી નથી, એટલે એ ખંડખંડ જ્ઞાન કરનારી ઇન્દ્રિયો છે. એ જ્ઞાન જે છે તે ખંડખંડ થાય છે. દરેક ઇન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન જે છે એ ખંડખંડ છે, એટલે એ ભાવેન્દ્રિયો. એટલે અહીંયા કહે છે કે જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જે વિષય છે એને જાણવા જાય છે, એનું લક્ષ્ય કરવા જાય છે, અને જે જ્ઞાન કરે છે તે, એટલે એવા જે વિષયોને ખંડખંડ ગ્રહણ કરે છે એવી એ ભાવેન્દ્રિયો, એટલે અર્થાત તે જ્ઞાનને ખંડખંડ રૂપ જણાવે છે અથવા જાણે છે એવી એ ભાવેન્દ્રિયો પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્ય શક્તિપણા વડે સર્વથા પોતાથી જુદી જાણી. આવી એ ભાવેન્દ્રિયો જે છે એને પોતાને પ્રતિતિમાં એક અખંડ ભગવાન આત્મા ચૈતન્ય એ અનુભવમાં આવે છે, એટલે એને એ ભાવેન્દ્રિયોને જુદી જાણી. પ્રતિતિમાં આવતા અખંડ એક ચૈતન્ય શક્તિપણા વડે સર્વથા પોતાથી એ બધી ભાવ ઇન્દ્રિયોને એણે જુદી જાણી, કે સ્વ તરફ લક્ષ્ય કરે છે, ધ્રુવ તરફ એ ઢળી જાય છે, અને જેનું જ્ઞાન થાય છે એ ચૈતન્ય ભગવાન આત્માનું જ્ઞાન, એ અખંડ જ્ઞાન છે, એકરૂપ જ્ઞાન છે. એ જ્ઞાન થતા એને એ ભાવ ઇન્દ્રિયો, એટલે કે એ ખંડખંડ જ્ઞાન છે એનાથી જુદું છે, એનું નથી, એના ધ્રુવમાં પડ્યું નથી, એ ચૈતન્ય શક્તિની અંદર એ આવતું નથી, એમ એને પોતાથી જુદું જાણે છે. એટલે કે જે ખંડ ખંડ જ્ઞાન થાય છે ઇન્દ્રિયો દ્વારા, એ જ્ઞાન એ પોતે જ્ઞાયક નહીં, એ જ્ઞાયકથી એ જુદી વસ્તુ છે, એના મૂળ સ્વરૂપમાં નથી. એ જ્ઞાન ખંડ ખંડ છે તે એના મૂળ સ્વરૂપમાં નથી, એનાથી તદ્દન ભિન્ન છે, જ્ઞાયક ભગવાન આત્માથી જુદું છે, એમ એને અનુભવમાં આવ્યું. એટલે એ ભાવેન્દ્રિયોને પણ પોતાથી જુદી જાણી, પોતે એટલે ભગવાન આત્મા એનાથી એને જુદી જાણી, અને એમ જુદી જાણી એટલે એના તરફથી પણ હવે એને કોઈ આશ્ચર્ય રહેતા નથી. પોતે ભગવાન આત્મા ને જાણનારો થયો છે, અને એ ચૈતન્ય શક્તિ એમાંથી એને જ્ઞાન આનંદની પ્રાપ્તિ થાય છે, ત્યારે પેલા તરફનું લક્ષ્ય એનું છૂટી જાય છે. એટલે એમ એ ભાવેન્દ્રિયોને પણ એને જીતી લીધી. એ ભાવેન્દ્રિયોનું જીતવું થયું. એ પછી આગળ કહે છે કે ગ્રાહ્ય ગ્રાહક લક્ષણવાળા સંબંધની નિકટતાને લીધે, જો ગ્રાહ્ય અને ગ્રાહક, ગ્રાહક એટલે જે જ્ઞાન કરનાર છે તે ગ્રાહક, ગ્રાહક જે છે તે જ્ઞાન કરવા વાળો છે તે, અને ગ્રાહ્ય એટલે જેને એ પકડે છે, જે જ્ઞેય ને ગ્રહણ કરે છે, એ ગ્રાહ્ય અને ગ્રાહક લક્ષણવાળા સંબંધની નિકટતાને લીધે જેઓ પોતાના સંવેદન અનુભવ સાથે પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે, એવા ભાવઇન્દ્રિયો વડે ગ્રહવામાં આવતા જે ઇન્દ્રિયોના વિષયભૂત સ્પર્શ આદિ પદાર્થો, એ પદાર્થો જે છે તે ગ્રાહ્ય છે. એટલે એમાં ગ્રાહ્ય શું છે, એ ગ્રાહ્ય શું છે, તો કે એ સંવેદન છે જે ભાવેન્દ્રિયો વડે ગ્રહવામાં આવે છે. અને એનું કારણ શું છે, તો કે એની નિકટમાં એ રહ્યું છે. એટલે શું, ગ્રાહ્ય અને ગ્રાહક પણ જે છે ને, એ બંને એકબીજાની નજીકમાં રહ્યા છે. કેમ કે એને એ જાણે છે ત્યારે એ એમ જ અનુભવે છે કે એ ઇન્દ્રિયનું જ્ઞાન જે કરે છે, જે એને એ પોતે પોતાપણે અનુભવે છે, એટલે એનો સંબંધ નિકટ છે, અને એટલે એની એ ભૂલ થાય છે. જ્ઞાન કરનારો ભગવાન આત્મા પોતે એનાથી જુદો છે, પણ એમ એ જાણતો નથી કે જે પરપદાર્થોનું જે જ્ઞાન કરે છે ત્યારે પણ એ જ્ઞાનની પર્યાય તો એની પોતાની જ છે. એટલે જ્ઞાન કરનારો એ ભગવાન આત્મા જાણનારો છે, એને બદલે એ પેલું જે જણાય છે, જે જણાય છે ને, જેના દ્વારા જણાય છે એના રૂપ પોતે થઈ જાય છે, એમાં એ તદરૂપ થઈ જાય છે. એટલે એ જ્ઞેય જ્ઞાયકનો સંકર દોષ છે, એને દૂર કરવામાં આવે. આ વાત કરી કે ગ્રાહક ગ્રાહક લક્ષણવાળા સંબંધ, આ સંબંધ જે છે એની નિકટતાને લીધે જેઓ પોતાના સંવેદન અનુભવ સાથે પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે, એવા કોણ, બે, એક ભાવેન્દ્રિયો વડે ગ્રહવામાં આવતા જે ઇન્દ્રિયોના વિષયભૂત સ્પર્શ આદિ પદાર્થો તેમને, અને બીજું પોતાની ચૈતન્ય શક્તિનું સ્વયં એ અનુભવમાં આવતું જે અસંગપણું, તે વડે સર્વથા પોતાથી જુદા કર્યા. એ પદાર્થો, ખરેખર તો પદાર્થો એનામાં આવી જાય છે એમ નથી, પણ પદાર્થો સંબંધીનું જે જ્ઞાન છે એને પોતે પોતા રૂપે માને છે ને, જે એનાથી ભિન્ન છે, એટલે પદાર્થો એનાથી ભિન્ન એને અનુભવ્યા. એટલે પોતે ભગવાન આત્મા એનાથી જુદો છે, અને એમાં પણ એ પોતે સ્વયં ચૈતન્ય શક્તિ સ્વયંમેવ પોતે જ છે, એને એના સાથે કોઈ સંગપણું નથી, એટલે અસંગપણું છે, એટલે એ સર્વથા એનાથી એ જુદા જ છે, એમ એ ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થોનું જીતવું થયું. આમ જે મુનિ દ્રવ્યેન્દ્રિયો ભાવેન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો એ ત્રણેને જીતીને જ્ઞેય જ્ઞાયક શંકર નામનો દોષ આવતો હતો તે સઘળો દૂર થવાથી એકત્વમાં ટંકોત્તીર્ણ અને જ્ઞાન સ્વભાવ વડે સર્વ અન્ય દ્રવ્યોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને અનુભવે છે તે નિશ્ચયથી જીતેન્દ્રિય જીન છે. ત્રણેય ઇન્દ્રિયોને આ રીતે એ જીતી લે છે. મૂળ તો પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે, એના કરતાં એ ઇન્દ્રિયો જુદી છે. ઇન્દ્રિયોનું જ્ઞાન છે તે પણ જુદું છે. એના મૂળ સ્વરૂપમાં, જ્ઞાયક સ્વરૂપમાં એનું કોઈ સ્થાન છે જ નહીં, એનું કોઈ અસ્તિત્વ છે જ નહીં એવો એ અનુભવ કરે છે. એ ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો અને ખંડખંડ જ્ઞાન ભાવેન્દ્રિયો એ ભગવાન આત્મામાં છે જ નહીં એમ જ્યારે એ અનુભવે છે, એ ત્રિકાળ જ્ઞાયક સ્વભાવ છે એનો, જે ધ્રુવ છે એ ધ્રુવની અંદર એ વસ્તુ છે જ નહીં એમ જ્યારે એ પોતાના જ્ઞાનની પર્યાયમાં, નિર્મળ પર્યાયમાં જ્યારે એમ અનુભવે છે, ત્યારે એના તરફનું એનું લક્ષ્ય છૂટી જાય છે. અને એના તરફનું એટલે ઇન્દ્રિયો તરફનું લક્ષ્ય છૂટી જાય છે એટલે એમ એ ઇન્દ્રિયોને જીતવું થયું. એટલે આ મુનિઓ જે દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો એ ત્રણેયને જીતીને એમ જીતી લે છે, એટલે પછી જ્ઞેય જ્ઞાયક શંકર નામનો દોષ આવતો હતો. એટલે જ્ઞેય અને જ્ઞાયકની એકરૂપતા જે ભાસતી હતી, પર પદાર્થોમાં પોતાપણું લાગતું હતું, શરીરમાં પોતાપણું લાગતું હતું, શરીરની ઇન્દ્રિયોમાં પોતાપણું લાગતું હતું, એનું સંબંધીનું જે જ્ઞાન હતું એને એ પોતાપણે માનતો હતો, એવું જ્ઞેય જ્ઞાયકનું એકરૂપપણું એવો એ દોષ, એને જ્ઞેય જ્ઞાયક શંકર દોષ કહ્યો. એ દોષ હવે રહેતો નથી, એ દૂર થઈ જાય છે. કઈ રીતે દૂર થયો? તો કે એ ઇન્દ્રિયોને જીતી લીધી એટલે એને હવે એ દોષ દૂર થયો. જે જ્ઞેય જ્ઞાયક શંકર નામનો દોષ આવતો હતો તે સઘળો દૂર થવાથી, હવે એ દૂર થતા શું થાય છે એને એની વાત કરે છે કે એ દૂર થવાથી એકત્વમાં ટંકોત્કીર્ણ અને જ્ઞાન સ્વભાવ વડે સર્વ અન્ય દ્રવ્યોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને અનુભવે છે. ટંકોત્કીર્ણ એટલે, ટંકોત્કીર્ણ એટલે ટાંકણા વાળે પથ્થર ઉપર કોતરવામાં આવે એવી રીતે, એ જાય ની ભૂસાય ની પછી એવી રીતે કરવામાં આવ્યું ત્યારે એવી રીતે ટંકોત્કીર્ણ એવું બહાર આવતું. ટંકોત્કીર્ણનો અર્થ એવો થાય છે કે પથ્થરોમાં ટાંકણાથી કોઈ મૂર્તિ કોતરી હોય કે કોઈ આકાર કોતરી દેવામાં આવ્યો હોય તો એ પછી એ જેવો ત્યાં એકદમ રહી જાય છે, એ કંઈ જતો નથી, એ એવો જ કાયમ રહે છે, એ ટંકોત્કીર્ણ. એટલે જે બદલાતું નથી એમ વાત કરવી હોય ત્યારે એને ટંકોત્કીર્ણ એ ઉપમા આપવામાં આવે છે. અહીંયા એ વાત કરવી છે કે એ દોષ દૂર થતાં એકત્વમાં ટંકોત્કીર્ણ, એકત્વ કોની સાથે? સ્વની સાથે એકત્વ છે, પોતાને પોતાની સાથે જ એકત્વ છે એમ એમાં એ ટંકોત્કીર્ણ અને જ્ઞાન સ્વભાવ વડે સર્વ અન્ય દ્રવ્યોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને અનુભવે છે. કેમ કે પેલો દોષ ચાલ્યો ગયો ને, જ્ઞેય અને જ્ઞાયક જુદા પડી ગયા, એટલે પોતે પોતે જ્ઞાયક છે એવું જ્ઞાયક રૂપે પોતાને અનુભવે છે. જ્ઞેય તરફનું લક્ષ્ય છૂટી ગયું છે, જગતના બધા જ્ઞેયો એના તરફનું લક્ષ્ય છૂટી જતા પોતાનું સ્વરૂપ છે એ જ જ્ઞેય છે, સ્વને જ્ઞેય કરી અને એ જ્ઞાયકને અનુભવે છે એટલે પોતાના આત્માને અનુભવે છે, તે નિશ્ચયથી જીતેન્દ્રિય જીન છે. જ્ઞાન સ્વભાવ અન્ય અચેતન દ્રવ્યોમાં નથી, તેથી તે વડે આત્મા સર્વથી અધિક જુદો જ છે. જો અધિક કહ્યું હતું ને, સર્વથી અધિક, અન્ય સર્વ દ્રવ્યોથી અધિક, અધિકપણું કઈ રીતે છે? તો કે બીજા દ્રવ્યોમાં ચેતનપણું નથી. જ્ઞાન સ્વભાવ એકમાત્ર જીવનો જ છે, બાકીના પાંચ દ્રવ્યો જ્ઞાન કરી શકતા નથી. છ દ્રવ્યો ભગવાને કહ્યા, એ છ દ્રવ્યોમાંથી પાંચ દ્રવ્યો જે છે એ જ્ઞાન કરી નથી શકતા, એમાં ચેતના નથી, એમને ચૈતન્યપણું નથી. જ્યારે એક જીવ દ્રવ્ય જ એવું છે કે જે જ્ઞાન સ્વભાવી છે, ઉપયોગાત્મક છે અને એને ચેતનપણું છે એવા જ્ઞાન સ્વભાવી એકમાત્ર જીવ દ્રવ્યને એ જ્ઞાન થાય છે, એ જ જ્ઞાન કરવાવાળો છે. એને જ એ પાંચેય દ્રવ્યોનું પણ જ્ઞાન થાય છે. છ દ્રવ્યોમાંથી એ બધા દ્રવ્યોનું જ્ઞાન કરનારો, પોતે પોતાનું જ્ઞાન કરનારો અને બીજા અન્ય દ્રવ્યોનું પણ જ્ઞાન કરનારો એ ભગવાન આત્મા જીવ પોતે જ છે. પેલા કંઈ જ્ઞાન કરતા નથી, એમાં બધાના પરિણામ તો જેમ થાય છે તેમ થાય જ છે. પૂદગળ સિવાયના બાકીના ચાર જે છે એના પરિણામ તો શુદ્ધ પરિણામ થાય છે, પણ એને જાણનારો, એનું જ્ઞાન કરનારો પણ ભગવાન આત્મા જ છે. અને પૂદગળ કે જેનું પરમાણુ રૂપે જે પરિણામ થઈ રહ્યું છે તે શુદ્ધ પરિણામ છે, અને સ્કંદ રૂપે પરિણામ થાય છે તે વિભાવ પરિણામ છે. એટલે એના પરિણામને જાણનારો પણ ભગવાન આત્મા એ જીવ જ છે. એટલે જ્ઞાન સ્વભાવી તો એક જીવ જ છે. પેલાના પરિણામ થાય છે અને એની સમીપમાં થાય છે, એમાં આ જીવ મિથ્યાત્વને કારણે ઊંધી માન્યતા કરી બેસે છે. પણ ખરેખર એ બધા એને માટે તો જ્ઞેય છે, પરજ્ઞેય છે. સ્વજ્ઞેય એક એનું પોતાનું ધ્રુવ સ્વરૂપ છે, એ સિવાય બીજા બધા પરજ્ઞેય છે. એ પરજ્ઞેય તરફથી લક્ષ છૂટી જાય છે અને પોતે પોતાને અનુભવે છે, સ્વને જ્ઞેય બનાવી અને પોતે પરિણમી જાય છે, ત્યારે એ જીતેન્દ્રિય થાય છે. અને એમાં એ જ્ઞાન સ્વભાવ અન્ય અચેતન દ્રવ્યોમાં નથી, તેથી તે વડે આત્મા સર્વથી અધિક જુદો જ છે. અને કેવો છે તે જ્ઞાન સ્વભાવ એની વાત કરે ત્યાં, તો કે આ વિશ્વની સમસ્ત પદાર્થોની ઉપર તરતો, આ વિશ્વની ઉપર તરતો એટલે સમસ્ત પદાર્થોની ઉપર, વિશ્વ કહેતા આ જગતના બધા પદાર્થો, એની ઉપર તરતો, એનાથી જુદો ભિન્ન તરતો કહેવા, અર્થાત તેમને જાણતા છતાં તે રૂપ નહીં થતો, તેનાથી જુદો રહેતો, તેને જાણવાવાળો થાય, એનું જ્ઞાન કરે પણ એ રૂપે નથી થતો એટલે એવો તરતો, એનાથી ભિન્ન રહેતો, એમાં સમાઈ નથી જતો, એમાં ડૂબી નથી જતો, એના મય થઈ નથી જતો એટલે એ તરતો. જગતના બધા પદાર્થો છે એમાંના કોઈ પદાર્થની સાથે એ એકરૂપ થતો નથી, તે રૂપે નહીં થતો એટલે એ તરતો. એટલે આ વિશ્વની ઉપર તરતો એટલે જગતના બધા જ પદાર્થો અર્થાત એ બધાની ઉપર તરતો એટલે કે ભિન્ન એને જાણવા છતાં તેના રૂપે નહીં થતો એવો પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન, પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન જે જ્ઞાન સ્વભાવ છે એ દરેક સમયે એ પ્રકાશમાન છે. જેમ દીવાની જ્યોત પ્રકાશે છે અને પ્રકાશ ફેલાય છે, એમ આ જ્ઞાન સ્વભાવ આત્માનો એ એના સ્વરૂપને પ્રકાશે છે. દરેક સમયે એ જ્ઞાન સ્વભાવ એનો પોતાના સ્વરૂપને પ્રકાશવા વાળો છે. વળી કેવો છે અહીંયા કે અવિનશ્વર, જેનો નાશ નથી થતો અને સ્વતઃ સિદ્ધ, બીજા દ્વારા એને સિદ્ધ કરવાની જરૂર નથી, પોતે પોતા દ્વારા જ સિદ્ધ છે, પોતે પોતા દ્વારા જ પ્રસિદ્ધ છે, પોતે પોતાને પોતા દ્વારા જ જણાય છે, અન્ય કોઈ આવીને એને જણાવે એમ નથી. પોતાનું સ્વરૂપ પોતાને પોતા દ્વારા પોતાના પુરુષાર્થથી જ જણાય છે, એટલે સ્વતઃ સિદ્ધ છે. બીજા કોઈની મદદની જરૂર નથી, બીજા સાધનની પણ જરૂર નથી એને સિદ્ધ કરવા માટે, એને પ્રસિદ્ધ કરવા માટે, એને પામવા માટે. અને આગળ કહે છે કે પરમાર્થ સત એવો ભગવાન જ્ઞાન સ્વભાવ છે. પરમાર્થ સત, પરમાર્થે પરમ અર્થે એ સત એટલે હોવાપણે છે, જેની સત્તા રહી છે. સત છે એટલે એ હોવાપણે છે, એ હોવાપણે છે, અનાદિથી છે, અનંત કાળ સુધી રહેવાનો છે એવો પરમાર્થ સત હોવાપણે, જેનું અસ્તિત્વ કાયમ ટકીને રહ્યું છે, રહેવાનું છે અને અનાદિથી છે એવો ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવ છે. આ રીતે નિશ્ચય સ્તુતિ કરવામાં આવી. આપણે મૂળ વાત ક્યાંથી શરૂ કરી હતી? સ્તુતિથી વાત શરૂ થઈ હતી. કે વ્યવહાર સ્તુતિ જે કરવામાં આવી તીર્થંકર કેવળીની, એમાં તો એ શરીરની સ્તુતિ કરવામાં આવી અને એ શરીરની સ્તુતિ કરતા એમાં એ નિશ્ચય સ્તુતિ થતી નથી, એ વ્યવહાર સ્તુતિ થાય છે એમ કહેવામાં આવ્યું. અને ત્યાર પછીથી આ નિશ્ચય સ્તુતિ કરવામાં આવી અને આ નિશ્ચય સ્તુતિ જે કરવામાં આવી એમાં એમાં ખરેખર તો આત્માના સ્વભાવની સ્તુતિ થઈ છે. એમાં આત્મા કેવો છે એની સ્તુતિ થઈ છે, શુદ્ધ આત્માની એ સ્તુતિ થઈ છે. અને એવી સ્તુતિ કરતા એ કેવળીની સ્તુતિ થાય છે એમ અહીંયા કહેવું છે. અહીંયા આગળ કહે છે કે જ્ઞેય તો દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો. આ બધા જ્ઞેય, દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો, એ બધા જ્ઞેય. જ્ઞેય તો આ બધા પદાર્થો અને ઇન્દ્રિયો, અને જ્ઞાયક પોતે આત્મા, એ બંનેનું અનુભવન વિષયોની આસક્તતાથી એક જેવું થતું હતું. બંનેનું અનુભવન એટલે એને બંનેને ભેગા એક રૂપ અનુભવતો હતો અને એનું કારણ એ વિષયોની આસક્તિ હતી. એ ભેદ જ્ઞાનથી એ જુદું પડ્યું, એ ભેદ જ્ઞાનથી ભિન્નપણું જાણ્યું કે બંને જુદા છે, ત્યારે તે જ્ઞેય જ્ઞાયક શંકર દોષ દૂર થયો એમ અહીં જાણવું. તો અહીંયા આપણે આ ગાથાનો અર્થ અને ટીકા કરી, આમાં ભાવાર્થ નથી. હવે આ ગાથા ઉપર ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે, તત્વજ્ઞાનની રીતે અને આત્મામાં કેમ જવાય એ રીતે આખી વાતને એમણે આ ગાથા દ્વારા ખૂબ સરસ રીતે સમજાવી છે. એના ઉપર ઘણા પ્રવચનો એમના થયા છે. આપણે આજે સંક્ષિપ્તમાં જે સામાન્ય અર્થ સમજ્યા એ પછીથી હવે ગુરુદેવના પ્રવચન સાંભળીએ તો ખૂબ 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 ઉપયોગી થશે. આપણે ગુરુદેવના પ્રવચનના કેટલાક અંશો પ્રવચન રત્નાકરમાંથી આવતા સ્વાધ્યાયમાં લઈશું. પણ મારી બધાને ખાસ સલાહ છે કે 19મી વખતના પ્રવચન 89, 90 એ બધા 91 એ બધા સાંભળી લેવા જેવા છે. એમાં જે વાત આવી છે એ બધી ભાવની વાત છે, અદ્ભુત વાત છે. અને એ જાતે સાંભળવામાં આવતા ઘણું લાભનું કારણ થશે, કેમ કે આપણે તો દ્રવ્યાનુયોગનો જે અભ્યાસ કરી રહ્યા છીએ એ આત્માને લક્ષ્ય કરી રહ્યા છીએ. અહીંયા જ્યાં જ્યાં આત્મા એમ વાત આવે ત્યાં ત્યાં આપણે એમ સમજવાનું છે કે મારી વાત ચાલે છે. એટલે પહેલાં આપણે સામાન્ય રીતે આ જે ગાથામાં શું કહેવા માગે છે, કઈ રીતે છે અને અનુસંધાન કયા છે, આગળ શું વાત હતી, પછી શું વાત હવે આવે છે, આ બધું આપણે જે કરીએ છીએ એ બધું એટલા માટે કરીએ છીએ કે એને લીધે થઈ અને આપણને ગુરુદેવનું પ્રવચન વધારે સારી રીતે સમજાય, એક ભાવ આપણને એ ગાથા તરફનો આવે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તો આજનો સ્વાધ્યાય પૂરો કરીએ, સુખધામ બોલીએ.